પ્રયત્ન કૃત્યો પસ્તાવના. ઘણા મિત્રો આ પુસ્તકને પવિત્ર આત્માના કૃત્ય તરીકે ઓળખાવે છે. લુક 1:3 અને પ્રયત્નો કૃત્ય 1 અને 2 કલમોને જોડતા એ તારણ નીકળે છે કે આ પુસ્તકનો લેખક લુક હતો. આ લુક સંત પાઉલ જેવા પ્રયત્નો સહકાર્યકર હતો. માર્કનું પણ એવું જ હતું. આ બધા પ્રમાણે પ્રયત્નો કૃત્ય અને બીજો તિમોથી 4:11 જેવા વચનો વાંચવાથી મળતા રહેશે. કલોસી 4:14 તો સંત પાઉલને લુકને વૈદ તરીકે ઓળખાવે છે. આ પુસ્તકની ચાવીરૂપ કલમ 1 અને 8 છે, જેમાં એ વાત સ્પષ્ટ છે કે સુવાર્તાનું કામ કરવું હોય, પ્રભુ ઈસુના સાક્ષી થવું હોય તો પવિત્ર આત્મા વગર શક્ય નથી અને માન્ય પણ નથી. દુનિયાના નોકરી ધંધા માટે તે ક્ષેત્રનો અભ્યાસ, સર્ટિફિકેટ, ડિગ્રી, અનુભવ કે ખાસ તાલીમની જરૂર હોય છે. આ ક્ષેત્રમાં પ્રથમ જરૂરિયાત તે તો પવિત્ર આત્માની છે. સાચે શિષ્યો જ્યારે પવિત્ર આત્મા પ્રાપ્ત કરે છે ત્યારે સુવાર્તાનું કામ યરુસાલેમ, યહુદિયા, સમરૂન તથા પૃથ્વીના છેડા સુધી ફેલાવા લાગ્યું. આ પુસ્તકમાં ઈશ્વરે કરેલા પોતાના સેવકોનો ઉપયોગ, સેવકોએ વેઠેલા દુઃખો અને ઘણા લોકોના જીવનોની બદલાણી નોંધ છે. તવડ્યા સ્વભાવનો પિત્તર કે જેણે 3-3 વાર ઈસુનો નકાર કર્યો, તે પવિત્ર આત્માના ભરપૂરપણામાં કેવું અદ્ભુત જીવન જીવ્યો. અને સાઉલ, જેનું બીજું નામ પાઉલ હતું, તે પણ એક સમયનો સતાવનાર હતો. તે કેવી રીતે સુવાર્તાને ખાતર દુઃખોને વેઠતો અને શહીદ થવા તરફ આગળ વધતો હતો. નવો જન્મ, તારણ, બદલાણ કે વિશ્વાસ શબ્દો વિશે આપણી સમજ પ્રેરિતોના કૃત્યોના પુસ્તક પ્રમાણે છે કે કોઈ સગવડિયા અર્થઘટન કરીએ છીએ. પ્રભુ હવે આપણી બાકી રહેલી જિંદગીમાં સહાય કરશે. આમેન. સરોજબેન, આપ વાંચનમાં દોષો પ્રેરિતોનું કૃત્ય તેનો 1-4 અધ્યાય આપ વાંચશો અને 5મો અધ્યાય ઓલિવર અંકલ વાંચશે.
ઓકે. પ્રેરિતોના કૃત્ય 1લો અધ્યાય. ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્માથી આજ્ઞા આપી તેને ઉપર લઈ લેવામાં આવ્યો. તે દિવસ સુધી પોતે જે જે કરવા તથા શીખવા માંડ્યું તે સઘળી બાબત વિશે ઓ થિયોફિલ, મેં પહેલું પુસ્તક લખ્યું છે. મરણ થયા પછી તેણે પોતે સજીવન થયાની ઘણી સાબિતી આપી. એની 40 દિવસ દરમિયાન તે તેઓને દર્શન દેતો અને દેવના રાજ્ય વિશેની વાતો કહેતો રહ્યો. તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરુસાલેમથી જતા ના, પણ બાપનું જે વચન તમે મારા મુખેથી સાંભળ્યું છે તેની વાત જોતા રહેજો. કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. હવે તેઓ એકઠા થયા ત્યારે તેઓએ તેને પૂછ્યું કે પ્રભુ, શું તું આ વેળા ઇસરાયલનું રાજ્ય ફરીથી સ્થાપન કરે છે? તેણે તેઓને કહ્યું કે જે કાળ તથા સમય બાપે પોતાના અખત્યારમાં રાખ્યા છે તે જાણવાનું તમારું કામ નથી, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરુસાલેમમાં, આખા યહુદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. એ વાતો કહી રહ્યા પછી તેઓના દેખતા તેને ઉપર લઈ જવામાં આવ્યો અને વાદળાએ તેઓની દ્રષ્ટિથી તેને ઢાંકી દીધો. તે જતો હતો ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા હતા. એવામાં ઉજળા વસ્ત્ર પહેરેલા 2 પુરુષ તેઓની પાસે ઉભા રહેલા હતા. તેઓએ કહ્યું કે ગાલિલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઉભા રહ્યા છો? એ જીસુ જેને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે તે જેમ તમે તેને આકાશમાં જતા જોયો તેમ જ પાછો આવશે. વિશ્રામવારની મજલ જેટલે છેટે યરુસાલેમની પાસે જૈતુન નામે પહાડ છે, ત્યાંથી તેઓ યરુસાલેમ પાછા આવ્યા. ત્યાં આવ્યા પછી જે મેળી પર તેઓ રહેતા ત્યાં તેઓ ઉપર ગયા, એટલે પિત્તર, યોહાન, યાકુબ, આંદ્રિયા, ફિલિપ તથા થોમા, બર્થોલમી તથા માથી, અલ્ફીનો દીકરો યાકુબ, જલોતસ તથા યાકુબનો ભાઈ યહુદા ત્યાં ગયા. એ સગળા સ્ત્રીઓ સહિત તથા ઈસુની મા મરિયમ અને તેના ભાઈઓ એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતા હતા. તે દિવસોમાં ભાઈઓની વચમાં તે વખતે આશરે 120 માણસો ભેગા હતા. પિત્તરે ઉભા થઈને કહ્યું કે ભાઈઓ, જેઓ ઈસુને પકડ્યો તેઓને રસ્તો દેખાડનાર યહુદા વિશે દાઉદના મુખ દ્વારા પવિત્ર આત્માએ અગાઉથી જે કહ્યું હતું તે વચન પૂર્ણ થવાની અગત્ય હતી, કેમ કે આપણામાં તે ગણાય હતો અને આ સેવામાં તેને ભાગ મળ્યો હતો. હવે એ માણસે પોતાની દુષ્ટતાના બદલામાં મળેલા દ્રવ્યથી એક ખેતર વેચાતું લીધું અને ઊંધો પડીને તે વચમાંથી ફાટી ગયો ને તેના બધા આંતરડા નીકળી પડ્યા. યરુસાલેમના સર્વ રહેવાસીઓએ તે જાણ્યું, તેથી તે ખેતરનું નામ તેઓની ભાષામાં હકેલમાં એટલે લોહીનું ખેતર એવું પાડવામાં આવ્યું. કેમ કે ગીત શાસ્ત્રમાં લખેલું છે કે તેની રહેવાની જગ્યા ઉજ્જળ થાય અને તેમાં કોઈ ન વસે અને તેનું અધ્યક્ષ પદ બીજો લે. માટે યોહાનના બાપ્તિસ્માથી માંડીને પ્રભુ ઈસુને આપણી પાસેથી ઉપર લઈ લેવામાં આવે તે દિવસ સુધી તેણે આપણામાં આવજા કરી. તે સગળા વખતમાં જે માણસો આપણી સાથે ફરતા હતા તેઓમાંથી એક જણે આપણી સાથે તેના પુનરુત્થાનના સાક્ષી થવું જોઈએ. ત્યારે યુસેફ, જે બર્સબા કહેવાય છે, જેની અટક યુસ્તસ હતી તે, તથા માથિયાસ, એ બંને તેઓએ રજૂ કર્યા. તેઓએ પ્રાર્થના કરી કે હે અંતર્યામી પ્રભુ, જે સેવા તથા પ્રેરિત પદમાંથી યહુદા પતિત થઈને પોતાને જગા પૂરવાને આ બેમાંથી કોને તે પસંદ કર્યો છે તે અમને દેખાડ. પછી તેઓએ તેઓને વાસ્તે ચીઠીઓ નાખી, એટલે માથિયાસના નામની ચીઠી નીકળી. પછી 11 પ્રેરિતોની સાથે તે પણ પ્રેરિત તરીકે ગણાયો. બીજો અધ્યાય. 50માનો દિવસ આવે તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા હતા. ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ગુગવાટા જેવો અવાજ આવ્યો અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું. અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષામાં બોલવા લાગ્યા. હવે આકાશ તળેના દરેક દેશમાંથી ધાર્મિક યહૂદીઓ યરુસાલેમમાં રહેતા હતા. તે અવાજ સાંભળવામાં આવ્યો ત્યારે ઘણા લોકો ભેગા થયા અને દિંગ થઈ ગયા, કેમ કે તેઓમાંના દરેકે પોતપોતાની ભાષામાં તેઓને બોલતા સાંભળ્યા. તેઓ સર્વ વિસ્મિત થયા અને આશ્ચર્ય પામીને એકબીજાને કહેવા લાગ્યા કે જુઓ, શું આ સગડા બોલનારા ગાલીના નથી? તો આપણે આપણી માતૃભાષામાં તેઓને બોલતા કેમ સાંભળીએ છીએ? પારથીઓ, માધીઓ, અલામીઓ, મેસોપોતમિયાના, યહુદિયાના, કપડોકિયાના, પોન્તસના, આશિયાના, ફુગિયાના, પંફુલિયાના, મિસરના તથા કુરેની પાસેના લિબિયાના પ્રાંતોમાંના રહેવાસીઓ યહૂદીઓ તથા થયેલા યહૂદીઓ પણ, ક્રિતિઓ તથા અરબો, આપણી પોતપોતાની ભાષામાં દેવના મોટા કામો વિશે તેઓને બોલતા સાંભળીએ છીએ. તેઓ શર્મ વિસ્મય પામ્યા અને ગૂંચવામાં પડીને એકબીજાને કહેવા લાગ્યા કે આ શું હશે? પણ બીજાઓએ ઠઠ્ઠા મસ્કરી કરીને કહ્યું કે એ માણસોએ નવો દ્રાક્ષરસ પીધેલો છે. ત્યારે 11ની સાથે પિતરે ઊભા થઈ ઊંચે સ્વરે તેઓને કહ્યું કે યહૂદિયાના માણસો તથા યરુસાલેમના રહેવાસીઓ, તમે સર્વ આ જાણી લો અને મારી વાતોને કાન દો. આ માણસો પીધેલા છે એમ તમે ધારો છો, પણ એમ નથી. કેમ કે હજી તો દિવસનો પહેલો જ પહોર છે, પણ એ તો યોએલ પ્રબોધકે જે કહ્યું હતું તે જ છે. એટલે કે દેવ કહે છે કે પાછલા દિવસોમાં એ થશે કે હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોને સૌંદર્શનો થશે અને તમારા વૃદ્ધોને સ્વપ્ન આવશે. વળી તે સમયે હું મારા દાસો પર તથા મારી દાસીઓ પર મારો આત્મા રેડી દઈશ અને તેઓ પ્રબોધ કરશે. વળી હું ઉપર આકાશમાં અદ્ભુત કામ તથા નીચે પૃથ્વી પર ચમત્કારો દેખાડીશ, લોહી તથા અગ્નિ તથા ધુમાડાના ગોટે ગોટા દેખાડીશ. પ્રભુનો તે મહાન તથા પ્રસિદ્ધ દિવસ આવ્યા ગાવ સૂર્ય અંધકારરૂપ અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે. તે સમયે એમ થશે કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે. હે ઇસરાયેલી માણસો, તમે આ વાતો સાંભળો. ઈસુના હજારી, જેની મારફતે દેવે તમારામાં જે પરાક્રમો તથા આશ્ચર્યો તથા ચમત્કારો કરાવ્યા, જે વિશે તમે પોતે પણ જાણો છો, તેવા વડે તે માણસ દેવને પસંદ પડેલો છે. એવું તમારી આગળ સાબિત થયું, છતાં દેવના સંકલ્પ તથા પૂર્વ જ્ઞાન પ્રમાણે તેને પરસ્વાધીન કરવામાં આવ્યો. તેને તમે પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નાખ્યો. તેને દેવે મરણની વેદનાથી છોડાવીને ઉઠાડ્યો, કેમ કે તેનાથી તે બંધાઈ રહે એ અશક્ય હતું. કેમ કે દાઉદ તેને વિશે કહે છે કે મેં પોતાની સમ્મુખ પ્રભુને નિત્ય જોયો, તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડવામાં આવે નહીં. એથી મારું અંતઃકરણ મગ્ન થયું અને મારી જીભે હર્ષ કર્યો. વળી મારો દેહ પણ આશામાં રહેશે, કેમ કે તું મારા આત્માને હાદેશમાં રહેવા દઈશ નહીં. વળી તું તારા પવિત્રને કોહવાળ પણ જોવા દઈશ નહીં, તે મને જીવનના માર્ગ જણાય છે. તું તારા મુખના દર્શનથી મને આનંદથી ભરપૂર કરીશ. ભાઈઓ, આપણા પૂર્વ દાઉદ વિશે હું તમને ખુલ્લી રીતે કહી શકું કે તે મરણ પામે છે અને દટાય પણ છે અને તેની ખબર આજ સુધી આપણે અહીં છે. તે પ્રબોધક હતો અને દેવે સમ ખાઈને મને કહ્યું છે કે તારા સંતાનમાંના એકને હું તારા રાજ્યસ્થાન પર બેસાડીશ, એવું તે જાણતો હતો. અને એવું અગાઉથી જાણીને તેણે ખ્રિસ્તના પુનરુસ્થાન વિશે કહ્યું કે તેને હાદેશમાં રહેવા દેવામાં આવ્યો નહીં અને તેના દેહે કહોવાણ પણ જોયું નહીં. એ ઈસુને દેવે ઉઠાડે છે અને તે વિશે અમે સર્વ સાક્ષી છે. માટે દેવને જમણે હાથે તેને ઉપર લઈ લેવામાં આવ્યો અને બાપ પાસેથી પવિત્ર આત્માનું વચન પામીને આજે તમે જુઓ છો તથા સાંભળો છો તે તેણે રેડ્યું છે. કેમ કે દાઉદ તો આકાશમાં ચડ્યો નહોતો, પણ તે પોતે કહે છે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે હું તારા શત્રુ અને તારું પાદાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. એ માટે ઇસરાયલના તમામ લોકોએ નિશ્ચય જાણવું કે જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યો તેને દેવે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યો છે. હવે આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓએ પિત્તરને તથા બીજા પ્રેરિતોને કહ્યું કે ભાઈઓ અમે શું કરીએ. ત્યારે પિત્તરે તેઓને કહ્યું કે પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્ત નામે તમારા માનો દરેક બાપ્તિસ્મા પામો કે તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. કેમ કે તે વચન તમારે સારું, તમારા છોકરાને સારું તથા જીવો દૂર છે તેઓને સારું. એટલે આપણો દેવ પ્રભુ જેટલાને પોતાની પાસે બોલાવશે તેઓ સર્વને સારું છે. તેણે બીજી ઘણી વાતો કહીને સાક્ષી આપી તથા બોધ કર્યો કે તમે આ જમાનાના આડા લોકથી બચી જાઓ. ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા અને તે જ દિવસે 3,000 માણસ ઉમેરાયા. તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. બધા ભયભીત થયા અને પ્રેરિતોથી ઘણા અદ્ભુત કૃત્યો તથા ચમત્કારો થયા. સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા અને તેઓની બધી મિલકત સામાન્ય હતી. તેઓ પોતાની મિલકત તથા સર સામાન વેચી નાખતા અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વેચી આપતા. તેઓ નિત્ય મંદિરમાં એક ચિત્તે હાજર રહેતા તથા ઘેર ઘેર રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા હતા અને તેઓ દેવની સ્તુતિ કરતા હતા અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા. વળી પ્રભુ રોજ રોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતો હતો.
ત્રીજો અધ્યાય. પ્રાર્થનાની વેળાએ બપોરે 3 વાગે પિત્તર તથા યોહાન મંદિરમાં જતા હતા. એક જન્મથી લંગડા માણસને લોક ઊંચકીને લઈ જતા હતા અને તેને મંદિરમાં જનારાની પાસે ભીખ માગવા સારું મંદિરના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડતા હતા. તેણે પિત્તરને તથા યોહાનને મંદિરમાં જતા જોઈને ભીખ માગી. ત્યારે પિત્તરે તથા યોહાને તેની સામું એકી નજરે જોઈને કહ્યું કે અમારી તરફ જો. તેઓની પાસેથી કંઈ મળશે એવી આશાથી તેણે તેઓ પર ધ્યાન આપ્યું. પણ પિત્તરે કહ્યું કે સોનું રૂપું તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ચાલતો થા. તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઉઠાડ્યો એટલે તરત તેના પગમાં તથા ઘૂંટીઓમાં જોર આવ્યું. તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો. ચાલતો અને કૂદતો તથા દેવની સ્તુતિ કરતો તેઓની સાથે મંદિરમાં ગયો. સર્વ લોકોએ તેને ચાલતો તથા દેવની સ્તુતિ કરતો જોયો અને તેઓએ તેને ઓળખ્યો કે મંદિરના સુંદર નામના દરવાજા આગળ જે ભીખ માગવાને બેસતો હતો તે એ જ છે અને તેને જે થયું હતું તેથી તેઓ બહુ આશ્ચર્ય પામ્યા. તે માણસ પિત્તર તથા યોહાનને પકડી રહ્યો હતો. એટલામાં બધા લોકો બહુ વિસ્મય પામીને સુલેમાનની કહેવાતી પરસાળમાં તેઓની પાસે દોડી આવ્યા. તે જોઈને પિત્તરે લોકોને ઉત્તર આપ્યો કે ઇસરાયેલી માણસો, આને જોઈને તમે કેમ અજાયબ થાઓ છો? અને જાણે અમે અમારા પોતાના સામર્થ્યથી અથવા ધાર્મિકપણાથી તેને ચાલતો કર્યો હોય તેમ શા માટે અમને ધારી ધારીને જોઈ રહ્યા છો? ઇબ્રાહીમના, ઇસાકના તથા યાકુબના દેવે, એટલે આપણા પૂર્વજોના દેવે પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યો, જેને તમે પકડાવ્યો અને પિલાતે તેને છોડી દેવાનું ઠરાવ્યું હતું ત્યારે તમે તેની આગળ તેનો નકાર કર્યો. પણ તમે તે પવિત્ર તથા ન્યાયનો નકાર કર્યો અને અમારે સારું એક ખૂનીને છોડી દેવામાં આવે એવું માગીને તમે જીવનના અધિકારીને મારી નાખ્યો. તેને દેવે મુએલામાંથી ઉઠાડ્યો અને અમે તેના સાક્ષી છીએ. તેના નામ પરના વિશ્વાસથી આ માણસ જેને તમે જુઓ છો અને ઓળખો છો તેને તેના નામે શક્તિમાન કર્યો. હા, તેના પરના વિશ્વાસને તમો સર્વની આગળ તેને આ પૂરું આરોગ્ય આપ્યું છે. હવે ભાઈઓ, તમે તેમજ તમારા અધિકારીઓએ પણ અજ્ઞાનપણાથી તે કામ કર્યું એ હું જાણું છું, પણ દેવે બધા પ્રબોધકોના મુખ દ્વારા આગળથી જે કહ્યું હતું કે તેનો ખ્રિસ્ત દુઃખ સહેશે, તે એ રીતે તેને પૂર્ણ કર્યું. માટે તમે પસ્તાવો કરો ને ફરો, જેથી તમારા પાપ ભૂસી નાખવામાં આવે અને એમ પ્રભુની હજુરમાંથી તાજગીના સમયો આવે અને ખ્રિસ્ત જેને તમારે સારું ઠરાવવામાં આવ્યો છે તેને, એટલે ઈસુને તે મોકલે. દેવે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોના મુખ દ્વારા જે વિશે કહ્યું છે તે સઘળાની પુનઃસ્થાપના થવાના સમયો સુધી આકાશમાં તેણે, એટલે ઈસુએ રહેવું જોઈએ. મૂસાએ તો કહ્યું હતું કે પ્રભુ દેવ તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે સારું ઊભો કરશે, તે જે કંઈ તમને કહે તે સઘળી બાબતો વિશે તમારે તેનું સાંભળવું. જે કોઈ માણસ તે પ્રબોધકનું નહીં સાંભળે તેનો લોકમાંથી પૂરેપૂરો નાશ થશે. વળી સમુએલથી માંડીને તેની પાછળ આવનાર જેટલા પ્રબોધકો બોલ્યા છે તે સર્વે પણ આ દિવસો વિશે કહ્યું છે. તમે પ્રબોધકોના સંતાન છો અને તારી સંતતિ દ્વારા પૃથ્વી પરના સર્વ કુળો આશીર્વાદિત થશે, એવું ઇબ્રાહીમને કહીને દેવે તમારા પૂર્વજો સાથે કરાર કર્યો. તેના સંતાન તમે છો. દેવે પોતાના સેવકને ઊભો કર્યો ને તેને પ્રથમ તમારી પાસે મોકલ્યો, જેથી તમારા દુષ્કૃત્યોથી ફેરવીને તે તમારામાંના દરેકને આશીર્વાદ આપે. ચોથો અધ્યાય. તેઓ લોકોની આગળ વાત કરતા હતા એટલામાં યાજકો, મંદિરનો સરદાર તથા સદુકીઓ તેઓ પર ધસી આવ્યા, કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા અને ઈસુમાં મુએલાનું પુનરુત્થાન થાય છે એવું પ્રગટ કરતા હતા. તેઓને બહુ માઠું લાગ્યું હતું. તેઓએ તેમના પર હાથ નાખ્યા અને તે વેળા સાંજ પડી હતી, માટે બીજા દિવસ સુધી તેઓને બંદીખાનામાં રાખ્યા. તો પણ જેઓએ વાત સાંભળી હતી તેઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો અને વિશ્વાસ કરનારાની સંખ્યા આશરે 5,000ની થઈ. બીજે દિવસે તેઓના અધિકારીઓ, વડીલો, શાસ્ત્રીઓ તથા અન્નાસ પ્રમુખ યાજક, કાયાફા, યોહાન, અલેક્ઝાન્ડર તથા પ્રમુખ યાજકના સર્વ સગા યરુશાલેમમાં એકઠા થયા. તેઓને વચમાં ઊભા રાખીને પૂછ્યું કે કેવા પરાક્રમથી કે કેવા નામથી તમે એ કર્યું છે. ત્યારે પિત્તરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું કે ઓ લોકોના અધિકારીઓ તથા વડીલો, જે સારું કામ એક અશક્ત માણસના હકમાં થયું છે કે તે સાથી સાજો થયો છે તે વિશે જો આજ અમારી તપાસ થાય છે તો તમો સર્વને તથા સર્વ ઇસરાયેલી લોકોને માલુમ થાય કે ઈસુ ખ્રિસ્ત નાઝારી, જેને તમે વધસ્તંભ પર મારી નાખ્યો અને જેને દેવે મુએલામાંથી ઉઠાડ્યો, તેના નામથી આ માણસ સાજો થઈને અહીં તમારી આગળ ઊભો રહ્યો છે. જે પથ્થર તમે બાંધનારાઓએ બાતલ કર્યો હતો તે એ જ છે, તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે માણસોમાં આપેલું નથી. ત્યારે પિત્તર તથા યોહાનની હિંમત જોઈને તથા તેઓ અજ્ઞાન માણસો છે એ ધ્યાનમાં લઈને તેઓ આશ્ચર્ય પામ્યા અને તેઓને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા. તે સાજા થયેલા માણસને તેઓની સાથે ઊભો રહેલો જોઈને તેઓથી કંઈ વિરુદ્ધ બોલી શકાયું નહીં, પણ તેઓએ સભામાંથી બહાર જવાનો હુકમ કર્યા પછી તેઓએ માહોમાહે વિચાર કરીને કહ્યું કે આ માણસોને આપણે શું કરીએ, કેમ કે તેઓની મારફતે એક પ્રસિદ્ધ ચમત્કાર થયો છે, એ તો યરુશાલેમના સગળા રહેવાસીઓને માલુમ છે અને તેનો આપણે ઇનકાર કરી શકતા નથી, પણ લોકોમાં તે વધારે ફેલાય નહીં, માટે આપણે તેઓને એવી ધમકી આપીએ કે હવે પછી તમારે કોઈ પણ માણસની સાથે વાત કરતા એ નામ લેવું નહીં. પછી તેઓએ તેઓને બોલાવીને તાકીદ આપી કે વાત કરતા તેમજ બોધ કરતા પણ તમારે ઈસુનું નામ બિલકુલ લેવું નહીં. પણ પિત્તર તથા યોહાને તેઓને ઉત્તર આપ્યો કે દેવ ના કરતા તમારું સાંભળવું દેવની નજરમાં યોગ્ય છે કે નહીં એ તમે જ નક્કી કરો, કેમ કે અમે જે જોયું તથા સાંભળ્યું તે કહ્યા વિના અમારાથી રહેવાય એમ નથી. તેઓને શિક્ષા કરવાનું કઈ કારણ ન જળવાથી તેઓએ લોકોને લીધે તેમને ફરીથી ધમકી આપીને છોડી દીધા, કેમ કે જે થયું હતું તેને લીધે સર્વ લોકો દેવને મહિમા આપતા હતા, કેમ કે જે માણસના હકમાં સાજો કરવાનો ચમત્કાર થયો હતો તે 40 વર્ષથી વધારે વયનો હતો. પછી તેઓ છૂટીને પોતાના સાથીઓની પાસે ગયા અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમને જે કંઈ કહ્યું હતું તે સગુરુ તેમને કહી સંભળાવ્યું. તે સાંભળીને તેઓએ એક ચિત્તે દેવની આગળ મોટે સાદે કહ્યું કે ઓ પ્રભુ, આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા તેઓમાંના સર્વને ઉત્પન્ન કરનાર તું છે. તે તારા સેવક અમારા પૂર્વજ દાઉદના મુખ દ્વારા પવિત્ર આત્માની પ્રેરણાથી કહ્યું છે કે વિદેશીઓએ કેમ તોફાન કર્યું છે અને લોકોએ કેમ વ્યર્થ કલ્પના કરી છે. પ્રભુની વિરુદ્ધ તથા તેના ખ્રિસ્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થયા તથા અધિકારીઓ એકતા થયા, કેમ કે ખરેખર તારો પવિત્ર સેવક ઈસુ જેને તે અભિષિક્ત કર્યો તેની વિરુદ્ધ હેરોદ તથા પોન્તિયુસ પિલાત તથા ઇસ્રાયેલી લોકો સહિત આ શહેરમાં એકતા થયા, જેથી તારા હાથે તથા તારા મનસુબાએ જે થવાનું આગળથી નિર્માણ થયું હતું તે સઘળું તેઓ કરે. હવે હે પ્રભુ, તું તેઓની ધમકીઓ ધ્યાનમાં લે અને તારા સેવકોને તારી વાત પૂરેપૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપ. તે દરમિયાન તું લોકોને નિરોગી કરવાને તારો હાથ લાંબો કર અને તારા પવિત્ર સેવક ઈસુને નામે ચમત્કારો તથા અદ્ભુત કામો કરાવ. તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને દેવની વાત હિંમતથી બોલવા લાગ્યા. વિશ્વાસ કરનારાઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું અને પોતાના જે વાના હતા તેમાંનું કંઈ મારું પોતાનું છે એવું કોઈ કહેતું નહીં, પણ સઘળી વસ્તુઓ તેઓ સર્વને સામાન્ય હતી. પ્રેરિતોએ મહાપરાક્રમથી પ્રભુ ઈસુના પુનરુત્થાનની સાક્ષી પૂરી અને તેઓ સર્વના ઉપર ઘણી કૃપા હતી. તેઓમાંના કોઈને કશાની અછત નહોતી, કારણ કે જેટલાની પાસે ભોંય કે ઘર હતા તેટલાએ તે વેચી નાખ્યા. તેઓ વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને પ્રેરિતોના પગ આગળ મૂકતા અને જેની જેને અગત્ય હતી તે પ્રમાણે તેને વહેંચી આપવામાં આવતું હતું. યુસફ કરીને એક લેવી હતો, તે સાયપ્રસનો વતની હતો. એની પ્રેરિતોએ બારનાબાસ એટલે કે સુબોધનો દીકરો પાળી હતી. તેની પાસે ભોંય હતી તે તેણે વેચી નાખી અને તેનું નાણું લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યું.
પ્રેરિતોના કૃત્ય તેનો 5મો અધ્યાય. પણ અનન્યા નામે એક માણસે તથા તેની સ્ત્રી સાથે પોતાની મિલકત વેચી. તેની સ્ત્રીની સંમતિથી તેણે તેના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખ્યું અને તેણે કેટલો ભાગ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યો. પણ પિત્તરે કહ્યું, ઓ અનન્યા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું તથા ભયના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા મનમાં કેમ ભર્યું છે? એ ભય તારી પાસે હતી, તારે શું તારી નહોતી? અને તેને વેચ્યા પછી શું તેનું મૂલ્ય તારે સ્વાધીન નહોતું? આવો વિચાર તે પોતાના મનમાં કેમ આવવા દીધો? તે માણસોને નહીં પણ દેવને જૂઠું કહ્યું છે. એ વાતો સાંભળતા જ અનન્યાએ પડીને પ્રાણ છોડ્યો અને જેઓએ એ વાત સાંભળી તે સર્વને ઘણું ભય લાગ્યું. પછી જુવાનોએ ઉઠીને તેને કફનમાં બેઠાડ્યો અને બહાર લઈ જઈને રાખ્યો. 3 કલાક પછી તેની સ્ત્રી માહે આવી. જે થયું હતું તેની એને ખબર નહોતી. ત્યારે પિત્તરે તેને પૂછ્યું કે મને કે, શું તમે આટલી જ કિંમતે તે ભોય વાંચી? તેણે તેને કહ્યું કે હા, એટલી જ કિંમતે. ત્યારે પિત્તરે તેને કહ્યું કે પ્રભુના આત્માનું પરીક્ષણ કરવાને તમે બંનેએ કેમ સમ કર્યો છે? જો તારા વરને દાંતનારાઓના પગલા બહારને આવી પહોંચ્યા છે અને તેઓ તને પણ લઈ જશે. તત્કાળ તેણે તેના પગ પાસે પડીને પ્રાણ છોડ્યો. પછી તે જુવાનોએ પાસે આવીને તેને મોય લીધી હતી અને બહાર લઈ જઈને તેના વરને પડખે તેને દાટી. ત્યાગથી મળીને તથા જે લોકો એ વાતો સાંભળી તેઓ સર્વને ઘણું ભય લાગ્યું. પ્રેરિતોને હસ્તક લોકોમાં ચમત્કારો તથા અદભુત કામો પણ થયા. તેઓ સર્વે એક ચિત્તે સુલેમાનની પસવામાં એકતા થતા હતા, પણ બીજાઓમાંથી કોઈને તેઓની સાથે મળી જવાની હિંમત થતી ન હતી. તોય લોકો તેઓને માન આપતા અને પ્રભુ પર વિશ્વાસ કરનારા સંખ્યાબંધ પુરુષો તથા સ્ત્રીઓ વધારે ને વધારે ઉમેરાતા ગયા, એટલે સુધી કે તેઓએ માદાને લાવીને માર્ગમાં પથારીઓ પર તથા ખાટલા પર સુવાડ્યા, જેથી પિત્તર પાસે તેને જાય તો તેનો પડછાયો પર તેઓના ઉપર પડે. વળી યરુશલેમની આસપાસના શહેરોમાં ઘણા લોકો માદાને તથા અશુદ્ધ આત્માઓથી પીડાતાને લઈને ત્યાં ભેગા થતા અને તેઓ બધાને સાજા કરવામાં આવતા. પણ પ્રમુખ યાજક તથા તેના સર્વ સાથીઓ, જેઓ સાધુકી પદના હતા, તેઓને બહુ ઈચ્છા આવી અને પ્રેરિતો પર હાથ નાખીને તેઓએ તેમને બંદીખાનામાં પૂર્યા. પણ રાત્રે પ્રભુના દૂતે બંદીખાનાના બારણા ઉઘાડ્યા અને તેઓએ બહાર લાવીને કહ્યું કે તમે જાઓ અને મંદિરમાં ઊભા રહીને એ જીવન વિશેની સઘળી વાતો લોકોને કહી સંભળાવો. એ સાંભળીને તેઓએ પ્રભાતે મંદિરમાં જઈને બોધ કર્યો. પણ પ્રમુખ યાજકે તથા તેના સાથીઓ આવીને સભાને બોલાવીને તથા ઈસરાયેલી લોકોના વડીલોને એકઠા કર્યા અને તેઓને ત્યાં લઈ આવવાને બંદીખાનામાં માણસ મોકલ્યા. પણ સિપાહીઓ ત્યાં ગયા ત્યારે બંદીખાનામાં તેઓ તેમને મળ્યા નહીં. તેઓએ પાછા આવીને ખબર આપી કે અમે બંદીખાનાને સારી પેઠે બંધ કરેલું તથા ચોકીદારોને બારણા આગળ ઊભા રહેલા જોયા, પણ અમે બહાર ઉઘાડ્યું ત્યારે અમને માહે કોઈ માલુમ પડ્યો નહીં. હવે જ્યારે મંદિરના સરદાર તથા મુખ્ય યાજકોએ આ વાતો સાંભળી ત્યારે એ સંબંધે તેઓ બહુ ગુસવાડવા પડ્યા કે આનું શું પરિણામ આવશે. એટલામાં એક જણા આવીને તેઓને ખબર આપી કે જુઓ, જે માણસોને તમે બંદીખાનામાં પૂર્યા હતા તેઓ તો મંદિરમાં ઉભા રહીને લોકોને બોધ કરે છે. ત્યારે સરદાર સિપાહીઓને સાથે લઈને જબરજસ્તી કર્યા વિના તેઓને લઈ આવ્યો, કેમ કે તેઓ લોકોથી બીતા હતા કે રખે ને તેઓ અમને પથરા મારે. તેઓએ તેઓને લાવીને સભાની આગળ રજૂ કર્યા ત્યારે પ્રમુખ યાજકે તેઓને પૂછ્યું કે અમે તમને સખત મના કરેલી હતી કે તમારે બોધ કરતા એ નામ લેવું નહીં, તે છતાં જુઓ તમે તો તમારા બોધથી યરુશલેમને ગજાવી મૂક્યું છે અને એ માણસનું લોહી પડવાનો દોષ અમારા પર મૂકવા માંગો છો. પણ પિત્તર તથા પ્રેરિતો ઉત્તર આપ્યો કે માણસોના કરતા દેવનું અમારે વધારે માનવું જોઈએ. જે ઈસુને તમે બધા સ્તંભ પર ટાંકીને મારી નાખ્યો તેને આપણા પૂર્વજોનો દેવ ઉઠાડ્યો છે. તેને દેવે પોતાને જમણા હાથે રાજા તથા તારનાર થવાને ઊંચો કર્યો છે કે તે ઈસરાયેલના મનમાં પશ્ચાતાપ કરાવે તથા તેઓને પાપની માફી આપે. અમે એ વાતોના સાક્ષી છીએ અને દેવે પોતાની આજ્ઞા માનનારાઓને જે પવિત્ર આત્મા આપ્યો છે તે પણ સાક્ષી છે. એ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓએ તેમને મારી નાખવાનો મનસૂબો કર્યો. પણ ગમાલિયેલ નામે એક ફરોશી ન્યાયશાસ્ત્રી, જેને સગળા લોકો માન આપતા હતા, તેણે સભામાં ઊભા થઈને હુકમ કર્યો કે એ માણસોને થોડી વાર સુધી બહાર લઈ જાઓ. પછી તેણે તેઓને કહ્યું કે ઓઈસ્તલી માણસો, આ માણસોને તમે જે કરવા ધારો છો એ વિશે સાવચેત રહો, કેમ કે કેટલીક મુદત ઉપર થુદ્દરાએ બળવો કરીને કહ્યું કે હું એક મહાન પુરુષ છું. તેની સાથે આશરે 400 માણસ સામેલ થયા હતા. તે માર્યો ગયો અને જેટલાએ તેનું માન્યું તેઓ સર્વ વિખરાઈ જઈને નાશ પામ્યા. એના પછી વસ્તીપત્રક કરવાના વખતમાં ગાલિલના યહૂદાએ બળવો કરીને બહુ લોકોને પોતાની પછવાડે ખેંચ્યા, તે પણ નાશ પામ્યો અને જેટલા લોકોએ તેનું માન્યું તેઓ સર્વ વિખરાઈ ગયા. હવે હું તમને કહું છું કે આ માણસોથી તમે આગારો અને તેમને રહેવા દો, કેમ કે જો એ મત અથવા એ કામ માણસોનું હશે તો તે ઉથલી પડશે, પણ જો દેવનું હશે તો તમારાથી તે ઉથલાવી નંકાશે નહીં તો કદાપી તમે દેવની સામે પણ લડનારા જણાશો તેઓએ તેનું માન્યું. પછી તેઓએ ખરીદતોને પોતાની પાસે પાછા બોલાવીને માર માર્યો અને એ વાત કરતા ઈસુનું નામ લેવું નહીં એવી આજ્ઞા કરીને તેઓએ તેમને છોડી દીધા. તેઓ તે નામને લીધે અપમાન પામવા જો ગણાયા, તેથી હરખાતા હરખાતા તેઓ સભામાંથી ચાલ્યા ગયા. તેઓએ નિત્ય મંદિરમાં તથા ઘેર ઈસુ તે જ ખ્રિસ્ત છે તે વિશે શીખવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહીં. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.
બાઇબલ વાંચન માટે